أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. اپنی چرچا سورۃ الدہر اوپر چالی رہی چھے انے آجے اپنو چھلو پارٹ چھے. આ સૂરાને સૂરતુલ ઇન્સાન અને સૂરતુલ હલ અતા પણ કહેવાય છે. કુરાન મજીદનો 76 સૂરા છે અને 31 આયતો છે. આજે આપણે આ સૂરાની છેલ્લી ચાર આયતો ડિસ્કસ કરશું. હું છેલ્લી આયતો ઉપર આવું તે પહેલાં આ સૂરાનું તમને થોડુંક રીકેપ આપવા માગું છું, થોડુંક રિવ્યૂ કરીએ. આ સૂરાના ફાયદા માટે મુફસ્સિર લખે છે કે જે દર જુમેરાતના જો આ પડવામાં આવે તો પડનારના બધા ગુનાહોને માફ કરવામાં આવે છે. આપણે જોઈ રહ્યા છે કે આ કુરાન માટે એક જ રૂલ છે કે આપણે જે પણ સૂરા પડીએ આપણે તેને સમજીએ તથા તેના ઉપર અમલ કરવાની કોશિશ કરીએ. આ સૂરાનું મેઇન મેસેજ છે કે હર હાલમાં સબર કરવું. પહેલી જ આયતોમાં ઇન્સાનની ખિલકતના બારામાં સમજાવે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, હલ અતા અલલ ઇન્સાનિ હીનુન મિનદ દહરી લમ યકુન શૈઅન મઝકુરા. શું ઇન્સાન ઉપર એક એવો સમય પસાર નથી થયો કે તે કાંઈ જ ન હતો? અને પછીની આયતોમાં અલ્લાહ સમજાવે છે કે એની ખિલકતના બારામાં અને કહે છે કે અમે તેને હિદાયતનો રસ્તો પણ બતાવી ચૂક્યા છે. હવે એ તેના ઉપર છે કે તે અમારો શુખર કરે કે કુફર કરે. તે ઉપરાંત પૈગંબરો મોકલવામાં આવ્યા, ઇન્સાનને ફ્રી વિલ આપવામાં આવ્યું, તેની મરજીથી તે કંઈ પણ કરી શકે છે. ત્યારબાદ અલ્લાહ અબરારની સિફતો સમજાવે છે. આ લોકો દુનિયામાં ઘણા સારા અમલ કરે છે અને સુખરની આશા પણ નથી રાખતા, તેઓ ફક્ત અલ્લાહની ખુશી માટે જ કરે છે. બીજું, વાયદાને વફા કરે છે અને તેઓના કલ્બમાં અલ્લાહનો ખોફ હોય છે. સુરતુલ આલે ઇમરાનની પહેલી આયત તરફ જોશું તો અલ્લાહ ફરમાવે છે, લન તનાલુલ બિર્રા હત્તા તુન્ફિકુ મિમ્મા તુહિબ્બુન. અલ્લાહ ફરમાવે છે કે તમે ક્યારે પણ તકવાની એ મંઝિલ સુધી નહીં પહોંચી શકો જ્યાં સુધી તમારી મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં નહીં આપો. ખાસ કરીને ભૂખ્યાને જમાડવું અલ્લાહની નજરમાં ઘણું જ મનપસંદ છે. દુનિયામાં ઘણા લોકો બીમારી કરતાં ભૂખથી મરે છે. કયામતના દિવસે આપણા અમલનામામાં એક એક અમલની નોંધ કરવામાં આવશે. આલિમત નફસુનમાં આહદરત, દરેક નફસ તે દિવસે જાણશે કે તેને દુનિયામાં ક્યાં કામ કર્યા. ત્યારબાદ આપણે જન્નતની અનેક નિયમતો ડિટેલમાં ડિસ્કસ કર્યા. કુરાન મજીદમાં 100થી વધારે સૂરામાં જન્નતનું જિકર કરવામાં આવ્યું છે. આ એક એવો બાગ છે કે જ્યાં બધી જાતની ખુશી છે. વજઝાહુમ બીમા સબરુ જન્નતમ વહરીરા, અને તેઓને સબર થકી જન્નતમાં દાખલ કરવામાં આવશે અને સિલ્કના કપડાં પહેરાવવામાં આવશે. જન્નતમાં આપણે આપણા મા બાપ આપણા અમાલથી આપણે ઓળખાશું. જન્નતીના દિલમાં હંમેશા ખુલુસ અને સુકૂન હશે. દુનિયામાં તેઓ બધાને દિલથી માફ કરી નાખે છે. જન્નતની નિયમતો ઘણી જ હાયર લેવલ ઉપર હશે. ત્યારબાદ આપણે ઉલુલ અલબાબની ક્વોલિટીઝનું જિકર કર્યા કે તેઓ ઘણા જ ઇન્ટેલિજન્ટ હોય છે અને ઊંડો વિચાર કરે છે, હંમેશા વાયદાને વફા કરે છે, અને કોઈની સાથે કંઈ પણ નક્કી થયું હોય કે કોઈ એગ્રીમેન્ટ થઈ હોય તો તેને એ લોકો તોડતા નથી. દિલમાં હંમેશા અલ્લાહનો ખોફ હોય છે અને એટલી જ મોહબ્બત અલ્લાહ સાથે કરે છે. અલ્લાહની ખુશી માટે જિંદગીના દરેક પહેલુંમાં જ્યારે તકલીફ આવે છે તો શિકાયત નથી કરતા, સબર કરે છે અને અલ્લાહ ઉપર ભરોસો કરે છે. અલ્લાહની રાહમાં સખાવત કરે છે. દિલના ઘણા જ નરમ હોય છે. જો કોઈ તેઓની સાથે કંઈ ખરાબ વર્તાવ કરે તો તેઓ ગુસ્સે નથી થઈ જતા, તરત જ માફ કરી નાખે છે. આપણે રસૂલની હદીસને ડિસ્કસ કર્યા કે સબર અને ઈમાનનું સંબંધ એવું છે કે જો ઈમાન સાથે સબર ન હોય તો તે ઈમાન ફાયદો નથી પહોંચાડતો. કયામતના દિવસે જ્યારે કુફારો પોતાની આંખોથી જોશે તો તેઓને ઘણો જ પસ્તાવો થશે. જહન્નમની ભડકતી આગ જોશે અને જન્નતની નેમતો જોશે. લોકોને જોશે કે તેઓ જન્નતમાં દાખલ થઈ રહ્યા છે, ત્યારે જહન્નમના જે ગાર્ડ્સ હશે તેઓ આ લોકોને સવાલ કરશે. સઅલહુમ ખઝનતુહા અલમ યાતિકુમ નઝીર, સૂરતુલ મુલ્ક આયા નંબર 8નું એક પાઠ છે. જહન્નમના જે ગેટ્સ ઉપર જે ગાર્ડ્સ ઊભા હશે તેઓને પૂછશે કે તમને દુનિયામાં કોઈ ચેતવણી આપવામાં નહોતી આવી? તો તેઓ જવાબ આપશે, ભલા હા, પણ અમે એ વાતને જુઠલાવ્યા. આના પછી આપણે જન્નતની નેમતોનો જિક્ર કર્યા. આ બધી નેમતો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક વર્ષમાં સમજાવે છે. વ ઇઝા રઈતા સમ્મ રઈતા નઈમન વ મુલ્કન કબીરા. એ રસૂલ, જ્યારે ત્યાં નજર ઉઠાવીને જોઈશ તો અસંખ્ય નેમતો અને એક મહાન સલ્તનત જોશો. હવે સૂરતુ દહરની આપણે જે છેલ્લી આયતો છે એના તરફ વળીએ. ગયા ટોકમાં આપણે આયતો 24-27 ઉપર ચર્ચા કર્યા કે જે રસૂલે ખુદાને મુખાતિબ થઈ, પણ આપણા બધા માટે એમાં લેસન્સ છે. જ્યારે તકલીફો આવે ત્યારે ડરી ન જવું, સબર કરવું. લોકો જ્યારે ગુનાહો તરફ દોરવતા હોય તો તેનાથી કેમ બચવું? અલ્લાહની યાદને કાયમ રાખવું, સવાર અને સાંજ અલ્લાહનો ઝિકર કરવો કે જેથી રૂહને તાકાત મળે અને બુલંદી મળે. હવે વર્સ 28માં અલ્લાહ કહે છે, નહનુ ખલકનાહુમ વશદદના અસરહુમ વ ઇઝા શિના બદલના અમસાલહુમ તબદીલા. અમે તેઓને ખલક કર્યા છે અને અમે તેઓના શરીરના જોઈન્ટ્સને મજબૂત બનાવ્યા છે, પણ અમે ચાહે તો એને પણ બદલાવી શકીએ છીએ. આ એતમાં અલ્લાહ ફરમાવે છે કે અમે ઇન્સાનને સ્ટ્રોંગ બનાવ્યા છે કે જેથી આ દુનિયાની એક્ટિવિટીઝ કરી શકે. એના શરીરમાં નાના અને મોટા હાડકાઓ એવી રીતે ગોઠવેલા છે અને ટિશ્યુઝ અને નર્વ સાથે છે કે તમને એનો ઊંડો ખ્યાલ આવશે. આપણે કોઈ દિવસ હાડપિંજરને સ્કેલિટનને જોઈએ તો આપણે જોશું કે તેમાં કેટલી સુંદર રીતે ઇન્સાનના શરીરની અંદર આ નાના મોટા હાડકાઓ ગોઠવેલા છે. એના ઉપર મસલ્સ છે અને લોહીની વેઇન્સ પસાર થાય છે. ઇન્સાન દુનિયામાં જે ખપે તે કરી શકે છે, પણ એક વખત આવે છે કે આ બધું એના મસલ્સ વીક બની જાય છે, એના હાડકા સોફ્ટ થઈ જાય છે, એનું જે ઇમ્યુન સિસ્ટમ પણ સખત ઠંડી કે સખત ગરમીથી કોલેપ્સ થઈ જાય છે. એનું શરીર જે 37 સેન્ટીગ્રેડ ઉપર કોન્સ્ટન્ટ હોય છે તે મેન્ટેન નથી કરી શકતું. એની દિલની ધડકનો હાર્ટ બીટ્સ સ્લો થઈ જાય છે. એના પલ્સ, બ્લડ વેસલ્સ, હાથના પગના આંગળીઓના ડિપ્રેસ થઈ જાય છે. આર્થરાઇટિસના એ લોકો ઘણે ભાગે શિકાર બને છે. ચાલું શરીરમાં થાક હોવાથી તેઓ તમે જોશો તો આરામ જ કરતા હોય છે, સૂતા જ હોય છે. જેમ ઉંમર વધે છે એમ એની યાદશક્તિ પણ ઓછી થઈ જાય છે. બહુ વધારે ઠંડી હોય તો તેઓ બેહોશ થઈ જાય છે, એનું હાર્ટ સ્ટોપ થઈ જાય છે. ક્યારેક પડી જાય કે એક્સિડન્ટ થાય તો હાડકામાં ફ્રેક્ચર પડે છે કે હાડકું તૂટી જાય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેની શારીરિક તકલીફો વધતી જ જાય છે. એક વખતનો દોડાદોડી કરતો જવાન ખાટલા ભેગો થઈ જાય છે. આપણા માટે આ એક રિમાઇન્ડર છે કે આ દુનિયામાં લાંબી લાંબી આશાઓ ન રાખે, અલ્લાહની યાદને કાયમ રાખે અને આખેરાની જિંદગી માટે કોશિશ કરીએ. જન્નતમાં આ શારીરિક નબળાઈઓ નહીં હોય. આપણા શરીર તરફ પણ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એને મેન્ટેન કરવા માટે આપણે કેટલું દુનિયામાં કરવું પડે છે, એને ક્લીન રાખવું પડે છે, ચાલું મેડિકલ ચેકઅપ માટે આપણે જઈએ છીએ, ક્યારેક એવી ભયંકર બીમારીઓનો શિકાર બની જઈએ છીએ. આના ઉપર આપણે જો ઊંડો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણા હાથમાં કોઈ કંટ્રોલ નથી, કોઈ પાવર નથી. જો અલ્લાહ ધારત તો આપણને હંમેશા ગુલાબની જેમ ખુશ્બુદાર બનાવત, પણ એમ નથી થતું. આ બતાવી આપે છે કે અલ્લાહ માબૂદ છે, માસ્ટર છે અને આપણે એના બંદાઓ છીએ. આયા નંબર 29માં કહે છે, ઇન્ન હાઝિહી તઝકિરા ફમન શાઅ અત્તખઝ ઇલા રબ્બિહી સબીલા. હકીકતમાં આ તમારા માટે એક વોર્નિંગ છે, એક ચેતવણી છે કે ઇન્સાન અલ્લાહ તરફ વળી જાય, અલ્લાહનો રસ્તો ચૂઝ કરે. અલ્લાહ ફરમાવે છે કે અમારું કામ છે તમને હિદાયત આપવું, હવે તમારા ઉપર છે કે તમે હક અને બાતિલને સમજો. અમે તો તમને હિદાયત માટે બે રસ્તાઓ બતાવી ચૂક્યા છે. ઇન્ના હદયના હુ સબીલા ઇમ્મા શાકિરમ વ ઇમ્મા કફૂરા. આયા નંબર 30માં કહે છે, વમા યશા ઉના ઇલ્લા અન અન યશા અલ્લાહ ઇન્ના અલ્લાહ કાન અલીમન હકીમા. છતાં તમે નહીં કરો જ્યાં સુધી અલ્લાહની મરજી નહીં હોય. હકીકતમાં અલ્લાહ બધી વસ્તુનો જાણનાર છે અને એ હિકમતવાળો છે. આ આયત પણ બતાવી આપે છે કે જો કાફિરોને કુફરનો રસ્તો પણ લેવો હોય તો પણ અલ્લાહની મરજી વગર કંઈ નહીં કરી શકે. ઇન્સાનના હાથમાં ફ્રી વિલ નથી. પણ ત્યારના કુફારો સમજવા જ તૈયાર ન હતા. એ લોકોનું ધ્યાન ખાવા પીવામાં અને દુનિયાની ખ્વાહિશોમાં હતું. તેઓનું ધ્યાન કયામત તરફ હતું જ નહીં. તેઓને ઈમાન જ ન હતું. જેટલું બની શકે તેટલું રસૂલે ખુદાના મિશનને તેઓ સ્ટોપ કરવા માંગતા હતા. છેલ્લી આયતમાં અલ્લાહ ફરમાવે છે, આયા નંબર 31માં, યુધ ખિલુ મૈ યશા ઉફી રહમતિહી વદ્વાલિમીના અદ્દલહુમ અઝાબન અલીમા. જેને ચાહશે તેને એની રહમતના સાયામાં અલ્લાહ રાખશે અને કુફારો માટે એને એક દુઃખદાયક અઝાબ તૈયાર રાખ્યું છે. એ પાક પરવરદિગાર, અમને તું તારી રહમતના સાયામાં રાખશે, અમને તારા હકના રસ્તા ઉપર કાયમ રહેવાની તોફીક આપજે, અમને તું તારા સાલે બંદાઓમાં સામેલ કરજે. હવે હું આજની એ સ્ટોરી કરું તે પહેલાં એક કહેવત બોલીશ. દુનિયામાં હસતા ચહેરાઓ જોઈને નહીં સમજતા કે તેઓ બહુ ખુશ છે. દુનિયામાં હસતા ચહેરાઓ જોઈને નહીં સમજતા કે તેઓ બહુ ખુશ છે. ફક્ત તેઓમાં સબર કરવાની તાકાત થોડીક વધારે છે. અને હવે ડૉક્ટર અલ્લામા ઇકબાલના શબ્દોમાં આ દુઆ સંભળાવું છું. ઇકબાલ કહે છે, કોઈ ઉરૂજ દે ન ઝવાલ દે, કોઈ ઉરૂજ દે ન ઝવાલ દે, હમે સિર્ફ ઇતના કમાલ દે, હમે અપની રાહ મે દાલ દે, કે જમાના હમારી મિસાલ દે. હમકો تیری رحمتوں کا نزول ہم پہ تیری رحمتوں کا نزول ہو، ہم کو محنتوں کا صلہ ملے، ہم کو مال و زر کی حوث نہ ہو، ہمیں بس تو رزق کے حلال دے، ہمارے ذہن میں تیری فکر ہو، ہمارے ذہن میں تیری فکر ہو، ہماری سانس میں تیرا ذکر ہو، تیرا خوف ہماری نجات ہو، تیرا خوف ہماری نجات ہو، سبھی خوف دل سے نکال دے، تیری بارگاہ میں اے خدا، تیری بارگاہ میں اے خدا ہماری روز و شب ہے یہی دعا، تیری بارگاہ میں اے خدا ہماری روز و شب ہے یہی دعا، تو رحیم ہے تو کریم ہے، ہم کو مشکلوں سے گناہوں سے نکال دے۔ بس ہمیں ہوں آ سٹوری طرف وڑیش۔ કે એક માલદાર માણસ છે, આ દુબઈના એક ન્યૂઝપેપરમાં આ સ્ટોરી પબ્લિશ થઈ હતી કે એટલો માલદાર હોય છે અને એની પાસે એટલી બધી મિલકત હોય છે અને એના કોઈ બચાવો નથી હોતા, એ પરણ્યો જ નથી હોતો અને એને એટલે એની પાસે એનું કોઈ હતું નહીં વારસદાર। एक वक्त ये विचार करे छे कि हूँ जो मरी जाइश तो आ मारी मिलकत नु हूँ शू करीश। पछी एक दिवस एना ओला विला मा एना जे महल होय छे एमा जे काम करता होय छे, एक होय छे कि जे એ વિલાનું જે ગાર્ડન હોય છે ગાર્ડનર હોય છે, કે આખું બાગને અને એ બધા જેટલા ફ્લાવર્સ, બહુ બ્યુટિફુલ હાઉસ હોય છે, એની એ રખેવાળી કરતો હોય છે। એક હોય છે કે જે આ એના એના પોતાનો જે શોખ હોય છે, એના પેટ્સ હોય છે, એની બિલાડીઓ હોય છે, કૂતરાઓ હોય છે, એમાં અમુક એને શોખ હોય છે તો એની ધ્યાન એક માણસ રાખતો હોય છે। એક હોય છે કે જે એનો કિચનનું કામ કરતો હોય છે, એના માટે પકાવતો હોય છે અને બધું, અને એક હોય છે કે જે સાફસૂફી કરતો હોય છે। બીકોઝ એનું ઘર મોટું હોય છે તો એના થોડાક નોકર ચાકર હોય છે એને મેન્ટેન કરવા માટે। તો એક દિવસ લગભગ છ, એમ લખે છે કે છ માણસો હોય છે, વર્કર્સ હોય છે એના મેઇન વર્કર્સ। તો એક દિવસ એ બધા માણસોને એના ઘરે બોલાવે છે, એની ઘરની અંદર, અને એને એ લોકોને એક ડિનર માટે દાવત આપે છે। પણ એક કુરાન રાખે છે અને એક નાનકડી પૈસાની કોથળી રાખે છે। બધાની સામે એવી રીતે કુરાન પડ્યું હોય છે ને એક પૈસાની કોથળી પડી હોય છે, બધાને દિલથી જમાડે છે, બધા જમી લે છે। પછી આ જે માલિક હોય છે એ બધાને કહે છે કે હું તમારી માટે કુરાન અથવા આ પૈસાની કોથળી રાખ્યો છું, તમને જે ખપે તે એક વસ્તુ લઈ લો તમે। હવે આ માણસો જે હોય છે, દેખીતું છે કે એ લોકો બહુ જ ગરીબ હોય છે, તો એનો ગાર્ડનર આવીને કહે છે કે મારા બચ્ચાઓ ભણે છે પણ મારી પાસે એને પૈસા, એને એની ફીઝના પૈસા માટે પણ બહુ જ મને તકલીફ પડે છે, મને તો આ પૈસાની બહુ જ જરૂર છે। તો એ આવીને પૈસાની કોથળી લઈ લે છે, કુરાન મૂકી દે છે। બીજું હોય છે એ પણ આવીને કહે છે કે મારી પાસે કપડાં નથી સરખા પહેરવાના, હું બહુ જ જૂના કપડાં પહેરું છું, મને એમ થાય છે કે મને પણ પૈસાની જરૂર છે કે જેથી હું મારી ફેમિલીમાં માટે અને મારા માટે થોડી ખરીદી કરી શકું। ત્રીજો પણ એક એવું જ કંઈક એક્સક્યુઝ કરીને આવે છે। બધાને સખત પૈસાની તંગી હોય છે અને બધા પૈસા એક એક કોથળી લઈ લે છે, અને કુરાન પડ્યું હોય છે. હવે છેલ્લું જે એના પેટ્સને ધ્યાન રાખતું હોય છે ને એ આવે છે. તો એ માલિક એને પણ કહે છે કે હવે તું પણ પૈસા લઈ લે, કેમ કે તારા પગમાં જે શૂઝ છે કેટલા જૂના ને ફાટી ગયા છે. તું આ પૈસાથી તારા શૂઝ લે અને તારા ઘરમાં તારી માં છે જૈફ, એની તું ધ્યાન રાખ. તો એ થોડીક વાર ઊભો રહે છે અને પછી કહે છે કે હું પૈસા નહીં લઉં, હું કુરાન લઈશ. તો એને પૂછે છે કે તને આટલી પૈસાની તકલીફ છે તો તું શા માટે કુરાન લે છે? તો કહે છે કે મારી માં છે ને હંમેશા મને કહે છે કે કુરાનમાં જે પાવર છે ને એ એવો પાવર છે કે એના થકી જો તું કુરાનની તિલાવત કર, એને સમજ અને એના ઉપર જો તું ફોલો કર તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તને આ દુનિયામાં અને આખેરામાં બધું આપશે. તું કહે છે કે મને આ માના આ શબ્દો યાદ આવે છે અને હું આ પૈસા નથી લેતો, હું આ કુરાન લઈ લઉં છું. બધા ચાલ્યા જાય છે તો એ માણસને એ રોકે છે એના એ નોકરને અને આ એને કહે છે કે તું હવે કુરાનને ખોલ. એ કુરાનને ખોલે છે તો વચમાં એણે એક એન્વલોપ રાખ્યું હોય છે એક, અને એમાં એણે પોતાની વિલ બનાવ્યું હોય છે કે હું જ્યારે મરી જાઉં તો આ મારું જે મિલકત છે એ હું આને આપવા માગું છું. એણે નામ નહોતું લખ્યું પણ એ વિચાર કરતો હતો કે જે કોણ કુરાન ઉપાડે છે એને, અને એ ન્યૂઝપેપરમાં લખે છે કે આ છોકરો જે જવાન હોય છે એને માનવામાં નથી આવતું, પણ એટલો દિલનો ચોખ્ખો અને સિન્સિયર હોય છે, ખુલ્લુસ હોય છે એના દિલમાં. અને જ્યારે એ વખત આવે છે તો એને એની આખી મિલકત આપી દે છે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.